नाची के एक ऋषि गोविंद भक्त ने परमात्मा श्रीहरिना दिव्य चरित्रोनी कथा संभळावे छे। पोताना भक्तना भावने वश थईने भगवान लांगणेज गाममां रोकाया छे। संध्या समय थयो, संतो अने भक्तोए महाप्रभुनी संध्या आरती करी, प्रार्थना करी अने बधा ज भक्तो धाममां सौने बोलाववा गया था कि सौ आवो, अने सौ मुमुक्षु भक्तो आवीने बैठा। सौना मनमां इंतजारी हती कि स्वामीनारायण भगवान शू कहेशे। एक तो आ बधा ज भक्तो गामडामां रहेता था, ए वखते कोई विद्याभ्यासनो कोई प्रचार नहोतो, आवा भक्तोनी पासे कोई वेद वेदांतनी कथा करे कि उपदेश आपे तो कोई ने समझाय नहीं। एटले श्रीजी महाराज बिल्कुल तळपदी साव सरल भाषामां स्वामीनारायण भगवाननो जे उपदेश अने अति उत्तम कक्षानुं ज्ञान वचनामृत ए पण शुद्ध गुजरातीमां ज अपायो छे। महाराज सौ भक्तोने कहे छे, सौ भाविकोने मुमुक्षुजनोने लांगणेजना बधा वतनीओने भगवान कहे छे, हे भक्तो अमे तमने आजे एक ज वात कहीए छीए कि तमे जे स्वरूपमां बैठा छो एनुं नाम छे मानव देह। માણસનો આ દેહ છે, જે આકૃતિ છે, આ મનુષ્ય અવતાર છે। આ માનવ દેહમાં કરવા જેવું અગત્યનું કામ કયું? ઘણા બધા કામ કરવાના હોય છે, પણ અગત્યનું કયું, ખાસ જરૂરી કામ કયું? આ લોકો ફાઇલ ઉપર લખે છે અતિ અગત્યનું, એ ફાઇલ પહેલી હાથમાં લેવાય। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે ભક્તો, દેવતાઓ પણ જેને ઈચ્છે છે એવો આ મનુષ્ય અવતાર છે। દેવ દુર્લભ આ અવતાર છે, એ સહેજે સહેજે વારંવાર નથી મળતો। પામી દુર્લભ નર તનું પ્રાણી, કરવું મોક્ષનું સાધન જાણી। અતિ અગત્યનું કામ છે મોક્ષનું સાધન। આ જીવના કલ્યાણ માટેનો ઉપાય આ મનુષ્ય શરીરથી થાય છે। માનવ દેહ સિવાય મોક્ષનો ઉપાય બીજા કોઈ અવતારમાં થઈ શકતો નથી। હે ભક્તજનો, ભગવાને દયા કરીને આ મનુષ્ય શરીર આપ્યું છે, એક તક આપી છે, પોતાના જીવની સદગતિ કરી લેવી। વળી આ માનવ દેહ ભગવાને આપ્યો છે, એનાથી પરમાત્માની ભક્તિ એ જ મોક્ષનો ઉપાય છે, તો પ્રભુ ભક્તિ કરવી। ભક્તિના બહુ પ્રકાર છે, સામાન્ય રીતે બધા ઓળખે છે નવ પ્રકારે ભક્તિ થાય, પણ સ્વાર્થ વિના જેટલા સત્કર્મો કરે એ પણ ભગવાનની ભક્તિ છે। કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય, પણ સેવાભાવથી જે સત્કર્મ થાય એ પણ ભગવાન ભક્તિમાં નોંધે છે। સ્વાર્થ સાથે કરેલા સત્કર્મ એનું પુણ્ય થાય છે, પણ એ ભગવાનની ભક્તિમાં ન ગણાય। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ મનુષ્ય અવતાર બહુ મોંઘો છે, માનવ દેહ છે ને ઘણો કિંમતી છે, કઈ રીતે કિંમતી હશે આ શરીર? તમે ક્યાંક જાણતા હશો, વાંચતા હશો, એક કિડનીની કિંમત 5 લાખ. 5 લાખ રૂપિયાની એક કિડની છે. તો શરીરનો એક અવયવ છે એની આટલી કિંમત છે. તો પછી આંખની કેટલી કિંમત હશે? હૃદયની કેટલી કિંમત હશે? ફેફસાની કેટલી કિંમત હશે? વિચાર તો કરજો. અને સૌથી વધુ ઉત્તમ અંગ એટલે કે મસ્તક. ભલભલા કમ્પ્યુટરો થાકી જાય એટલો મેમરી ડેટા માણસના મગજમાં હોય છે, સારો ખોટો બધી જાતનો. જન્મ્યા ત્યારથી એની અંદર એન્ટ્રી થયા જ કરે. આ કાકા આવ્યા હો એટલે માની લીધું કે આનું નામ કાકો. વળી એ વખતે બીજાએ અંદર એન્ટ્રી કરી કે આ મામા, આ દાદી, આ દાદો, આ ભત્રીજો, આ ભાણો. ત્યારથી શરૂ થયું છે. ગાડું ભરો એટલી કેસેટો ભરાય, પણ મગજમાં એની એટલી બધી એન્ટ્રીઓ છે એ ઓછું પડે. ભલભલા કમ્પ્યુટરો થાકે એટલું બધું મગજ, એની કિંમત કેટલી હશે? અને માનવ દેહથી શું ના થાય? જેટલું ધારો એટલું માનવ દેહથી થાય છે. કોઈ ડોક્ટર થાય એ માનવ દેહથી થાય છે. પ્રાણીની ચિકિત્સા કરવી હોય, ગાયો માંદી પડે, ડોક્ટર જઈ માનવધારી ડોક્ટર સારવાર કરે. એકાદી ગાયને ડોક્ટર બનાવી હોય તો કે તમે તમારા સમાજની સેવા કરો, થશે નહીં? થાય. તમામ પક્ષીઓ માંદા પડતા હોય તો એકાદા મોરને ડોક્ટર બનાવી દીધો હોય તો નહીં બને. એ પણ માનવ દેહથી એ પક્ષીઓની સારવાર થાય. કોઈ ડોક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ આકાશમાં જાય, કોઈ પાતાળમાં જાય, આ બધું માનવ દેહથી શક્ય છે. કેટલો મોઘો આ માણસ અવતાર છે. કેટલા કાર્યો આપણને નવાઈ લાગે એવા કાર્યો થાય છે એ માનવ શરીરથી થાય છે. એટલે તો આપણા સંતો કહે છે કે આ માનવ દેહ છે ને એ ચિંતામણી છે. તમામ કમાણી, આજે સુખ ચેન બંગલા ગાડીઓ એ માનવ શરીરથી જ મેળવાય છે. ઠાકોરજી એક માનવ શરીર બનાવી અને મૂક્યો. બોલો ભાઈ, બધા શું કરશો આના માટે? તમારા માટે સુખનું સાધન આ છે. બધા આવ્યા. એક જણાય કે હું આંખનું ધ્યાન રાખીશ, એ આઈ સ્પેશિયાલિસ્ટ બન્યો. કોઈએ કહ્યું હું ગળાનું ને કાનનું ધ્યાન રાખીશ, એનો બન્યો. કોઈ કહે છે દાંત મારા અંદરમાં, એટલે એનો ડોક્ટર બન્યો. કોઈ જ્ઞાનતંતુનો બન્યો, કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ બન્યો, કોઈ હાડકાનો બન્યો. એક જ માનવ દેહ ઉપર આ બધા ડોક્ટરો બની ગયા અને એ બધા સુખેથી જીવવા માંડ્યા. પાછળ રહી ગયા એ કે છે હું આ ચામડીનો સ્પેશિયાલિસ્ટ બનીશ, છેલ્લે છેલ્લે મારું નામ. કોઈ વાળનો બન્યો. એથી એ માણસો પાછળ રહી ગયા એ કે છે હું આને શણગારીશ, દાગીના બનાવી બનાવીને પહેરાવીશ. એટલે એને એના ઉપરથી ગાડું ચાલે. દાગીના એટલા બધા બનાવે કરોડો ને અબજોના. માનવ દેહને અવલંબીને આ બધી આજીવિકાઓ નભે છે. તો આવો મહામૂલો બહુ કિંમતી માનવ અવતાર ભગવાને આપ્યો. ઠાકોરજી શું માગે છે એના બદલામાં? હમણાં એક ભાઈ કહેતા હતા હું 21 લાખ 3 લાખનું ટીવી લાવ્યો. હવે એ સાધન બહુ સારું હશે એમાં. 3 લાખનું લાવ્યો, પણ ભગવાને આવો મનુષ્ય અવતાર આપ્યો અને બદલામાં શું માગ્યો? ઠાકોરજી તમારી પાસેથી ભાવ માગે છે, સદભાવ, બીજું કંઈ નહીં. ભગવાન ભાવથી રાજી થાય, વસ્તુથી નહીં. વસ્તુ તો બધી એમણે જ આપી છે. એ 5-7 વર્ષના બાબાની વર્ષગાંઠ હતી એટલે એના પિતાએ સારા કપડાં પહેરાવ્યા અને 250 ગ્રામનું પેકેટ આખું ચોકલેટનું લાવીને આપ્યું અને કહ્યું કે જો તારે એકલાય ખાવાની નથી, બધાને આપવાની છે. આ નાનું બાળક, જે કોઈ ઘરમાં હતા બધા મેમ્બરો, એ બધાને એક એક ચોકલેટ આપી અને આ ભાઈ એમનો પિતા બહારથી આવ્યો બેઠો એટલે છોકરો દોડીને ખોળામાં બેઠો અને પેલું પેકેટ ચોકલેટો ચાલુ જ હતી સવારથી વેચવાની, અને એણે ચોકલેટ ખોલી એના પિતાના મોઢામાં ખોરી. એ વખતે ફોટો લેવા જેવું મોઢું હતું. એનો પિતા એટલો બધો ખુશ થઈ ગયો, મારો છોકરો કેટલો ડાયો, કેટલો વિવેકી, કેટલો એને પ્રેમ છે મારા ઉપર, વાહ બેટા વાહ. હવે વિચાર કરજો, ચોકલેટ હતી કોને કોને આપી હતી, આખું પેકેટ એના પિતાએ જ લાવી દીધું હતું, પણ આ છોકરાનો ભાવ જોયો ને, અને એનો પિતા ખુશ થઈ ગયો. બરાબર આ જ દ્રષ્ટાંત છે જીવ અને જગદીશ્વર વચ્ચે. તમને લાવી કોણે દીધું આ બધું? તમારા માટે અનાજ પેદા કર્યો, તમે જન્મ્યા ત્યારે માતાના લોહીમાંથી દૂધ બનાવી દીધું, મોટા થયા ત્યારે અનેક જાતના ફળ અન્ન આ બધા તૈયાર કર્યા, એ તો તૈયાર કર્યો, પણ પછી સાધન આપ્યું ચાવવાનું. ચાવવાના સાધનમાં બહુ કારીગરી છે. વિચાર તો કરજો, કોઈ પણ વસ્તુ તમે ખાંડો તો હંમેશા ખાંડણી ઉપરથી નીચે પડે, આ તો નીચેથી ઉપર ખંડાય છે. બહુ ધ્યાનથી જોજો, નીચેથી દસતો, ઉપરનું બધું સ્ટેડી, નીચેથી ધક્કો મારે, છતાં એક દાણો પણ ખંડાયા સિવાય ના જાય, ધ્યાન રાખો તો. અને પાછા દાંત આગળ જઈ શા માટે મૂક્યા? કેટલી તકલીફ પડે રોજ બ્રશ કરવું, સાફ કરવા, અંદર ક્યાંક મૂક્યા હોત તો ગ્રાઇન્ડરની જેમ અંદર ઘર દઈને બધું કૂટાઈ જાત. અહીં ઉપર મૂક્યા એમાં ઉપદેશ છે કે અંદર કોઈ વ્યવસ્થા નથી ખાંડવા કૂટવાની, એટલે અહીંથી જ ઝીણું દળી અને પછી અંદર મોકલજે, કારણ કે અંદર પછી મને તકલીફ પડે જો આખે આખું જાય તો. ભગવાન કહે છે, ઠાકોરજીને તકલીફ પડે? હા, અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત, હું વિશ્વાનર અગ્નિ રૂપે અંદર બેઠો છું અને જે કંઈ તું નાખે છે એ બધું પચાવી વ્યવસ્થિત કરી અને લોહી બનાવું છું અને તને જીવાડું છું, એના બદલામાં તું જરા સવાર સાંજ તારું માથું તો નમાવી જા આવીને, કે હે પ્રભુ હું તમારો છું. આ શરીર ભગવાને આપ્યું છે ને, એને ચોખ્ખું રાખવાનું. એક ભાઈ અરજી કરતો હતો સરકારમાં, 3.5 વર્ષથી મને અહીં નોકરી મળી છે પણ મકાન નથી ફાળવતા, હજુ લાગતા ગળગતી ઓફિસમાં અરજીઓ પર અરજીઓ ઝીંકે રાખે, અને પછી સરકારે મકાન ફાળવ્યું, એવું સરસ મકાન, 3 રૂમ, રસોડું અને મોટો બાથરૂમ, નાવાનું, ધોવાની સગવડ, પંખા, લાઇટો, દરવાજા, બારીઓ, મોટા મોટા દરવાજા, ચારે બાજુ બારીઓ. આ મકાનમાં રહેવા ગયો, મહિનામાં તો એને મકાન એવું કરી નાખ્યું, એ અંદર કચરો, ફળ ખાય તો છોતરા અંદર નાખે મકાનમાં, ગંદકી અંદર, જેવા મકાનમાં પગ મૂકો તો દુર્ગંધનો પાર નહીં, સંડાસ, બાથરૂમ, કોયડાળો ધુએ નહીં, રસોડામાં જુઓ તો આખા સેક્ટરની માખીઓ ભેગી પણ બને એક સાથે. આ કથા કોની છે? શરીરની છે. અરજીઓ કરીને થાક્યા ત્યારે ભગવાને શરીર આપ્યું, કેટલી બારીઓ મૂકી અંદર, કેટલો દરવાજા સારા મૂક્યા, પણ અંદર ગંદકી ગંદકી ગંદકી. શરીરને ચોખ્ખું રાખવાનું, શરીરમાં કચરો નાખવાના માધ્યમો 3. કેટલોક કચરો આંખથી અંદર જાય છે, કેટલોક કાનથી અંદર જાય છે, આંખથી ને કાનથી કચરો અંદર જાય છે, તમે ભલે જોઈ ન શકતા હો પણ બહુ જાય છે. જેટલો કચરો આંખથી અને કાનથી જતો હશે એટલો તો મોઢાથી નથી જતો. એ કયો કચરો હશે? ન જોવાનું, જોઈ જોઈ જોઈને અંદર ભર્યા કરવાનું, ન સાંભળવાનું, સાંભળી 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 અને અંદર ઉતાર્યા કરવાનું. એ અંતઃકરણમાં એટલી બધી ગંદકી ભેગી થઈ જાય. એટલે તો આપણા ઋષિઓએ વેદમાં ભગવાનની પ્રાર્થના કરી છે, ભદ્રમ કર્ણૈઃ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યૈમ ક્ષવિર્યજત્રાઃ. હે ભગવાન, અમારા ઉપર એવી દયા કરજે કે કાનથી અમે સારું સાંભળીએ, આંખથી સારું જોઈએ, અને મોઢેથી એટલો કચરો અંદર નાખે. તો બા ભગવાન, જે વાહન પેટ્રોલથી ચાલતું હોય એમાં ડીઝલ ન નંખાય, અને જે વાહન ડીઝલથી ચાલતું હોય એમાં કેરોસીન ન નંખાય. જો નાખો તો શું થાય, મશીન વહેલું ખખડી જાય. એવું શરીરમાં છે. શરીરમાં અન્ન નંખાય, ફળ નંખાય, પણ રાજસ અને તામસ તત્વો, વ્યસનો, તમાકુ, આ બધું કે અંદર નંખાય. આ બધું નાખવાથી મશીન વહેલા ખખડી જાય. એટલું જ નહીં, ખખડી જાય તો ખખડી જાય, પણ એની સેન્સિટિવિટી ખલાસ થઈ જાય. સારું શું ને ખોટું શું એને પછી ખબર જ પડે નહીં. ભગવાને આપેલો આ માનવ અવતાર, માનવ દેહ, એને બિલકુલ ચોખ્ખો રાખીને, સ્વચ્છ રાખીને જો ભાવથી ભગવાનની ભક્તિ કરીશું તો ભગવાનનું જ આપેલું આ શરીર એનાથી પ્રણામ કરીશું, વંદન કરીશું, સત્કર્મ કરીશું તો ભગવાન રાજી થશે. આ માનવ દેહ ક્યારે મળે? 3.5 કરોડ કલ્પ જ આવે ત્યારે આવો માનવ દેહ આવે. 84 લાખ જાતની કોટીઓમાં ફરતા 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 જીવને મનુષ્ય દેહ આવે છે. ક્યારેક કોઈ અવતારમાં ક્યાંક કોઈ મહાન પુરુષ કે ભગવાનના અવતારની ક્યાંક સેવા થઈ ગઈ હોય તો પાછો ઓવરટેક થાય, વહેલો મળી જાય. શ્રીજી મહારાજ આ સભામાં કહે છે, લાંગણેજની સભામાં, માટે ભજો ભાવ ભરી મૂને સત્ય વારતા કહો સહુને, વિષયમાંથી પામી વૈરાગ્ય ભવમાંથી થઈ વડ ભાગ્ય. થોડોક વૈરાગ્ય ભાવ ખેડવાનો માણસને, જો થોડોક એ વૈરાગ્ય ભાવ હોય ને તો હાઈવો એ ના થાય. જે મળ્યો, જ્યાં મળ્યો, જેવું મળ્યું એની સાથે એડજસ્ટ થઈ જાય. અને ઝઘડા, માણસને સંતોષ જ નથી. ઝઘડા ઝઘડા ઝઘડા, એટલા બધા ઝઘડા. એક ભાઈ કોર્ટને ઘેર ગયો, ઓળખીતા હતા, એને બંગલે ગયો. બંગલામાં જોયો તો ક્યાંય ફર્નિચર નહીં, ખુરશી નહીં, ટેબલ નહીં, સોફા નહીં, પલંગ નહીં. એટલે આ મહેમાન થઈને આવેલો ભાઈ એને મકાન માલિકને પૂછે છે, કેમ ઘરમાં કંઈ ફર્નિચર નથી? એટલે પેલો મકાન માલિક કહે છે, તમારી પાસે ક્યાં ફર્નિચર છે? તો હું તો મહેમાન છું. તો હું એ મહેમાન જ છું ને, હું આ બંગલામાં કંઈ 1000 વર્ષ રહેવાનો નથી, હું એ મહેમાન જ છું. થોડીક વૈરાગ્ય ભાવના જોઈએ, થોડીક, બહુ નહીં, ચપટી જેટલી. કોઈને વિદાય આપવા સ્મશાનમાં જાય ને ત્યારે બધાને વિચાર આવે, બિચારો જતો રહ્યો, જો કેટલું કરેલું, બંગલો બાંધેલા, ગાડીઓ બે, છોકરા બાળકો, બિચારો અધ વચ્ચે જતો રહ્યો. એ જતો રહ્યો ત્યારે તમે કાયમ રહેવાના છો. કોઈ ઠાકોરજી ખૂબી શું કરી છે? તમે કોઈ પણ દવાની બાટલી લઈ આવો તો એક્સપાયરી ડેટ લખેલી હોય છે, કાયદેસર લખવી પડે છે. આ બાટલી ઉપર ઠાકોરજી એક્સપાયરી ડેટ લખી જ નથી, છે ચોક્કસ, પણ કઈ તારીખ છે એ વંચાતી જ નથી. ગમે તે કારણ કે સિક્યોર પર નહીં મારતા હોય, તારીખ વંચાતી જ નથી. જવાનું ચોક્કસ. એ વખતે સ્મશાનમાં જે વિચાર આવે એ વિચાર પછી જો થોડોક યાદ રહે ને તો એનું નામ કહેવાય વૈરાગ્ય. સજ્જનો, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ ભક્તો માટે આ સંસારની વિતંબણાઓ જે કંઈ દેખાય છે એ આમને આમ રહેવાની છે. કોઈની સાથે શા માટે ઝઘડવું? ઝઘડવા જેવું કંઈ લાગે છે શું આમાં? માટે ઝઘડ્યા વગર સંપ અને સદભાવથી જીવન જીવીને જો મારી ભક્તિ કરશો ને તો મારા ધામને પામશો. જમપુરી અને નરક 84ના દુઃખો આપોઆપ નિવૃત્ત થઈ જશે. શ્રીજી મહારાજ આજે આ ગામના ભાવિકોને ઉપદેશ આપે છે. દેવાનંદ સ્વામીનું કીર્તન પણ એવું છે, બહુ સુંદર છે. દેવાનંદ સ્વામી કહે છે, માણસ લોય અવતાર મોકો નહીં મળે ફરી. મનુષ્યનો અવતાર છે ને વારે વારે મળતો નથી. એકવાર મળ્યો છે ને એનો સદઉપયોગ કરી લેવો. માણસનો અવતાર મોગો નહીં મળે ફરી તો શું કરવાનું? માન મરડાઈ મોટપ મેલી બજી લે હરી. માન, એક તો માન મૂકી દેવાનું. માણસને એમ હોય છે હું કાંઈક છું. અરે ભાઈ તું કાંઈક છે એમ તારા મનથી તો માને છે, તું કાંઈક છે એમ શું ખબર પડે? એક ભાઈ બહુ માનતો હતો પોતાની જાતને મહાન, હું કાંઈક છું. તે એક સાધુ એને પકડીને એક હાઈસ્કૂલમાં લઈ ગયા. પ્રિન્સિપાલ ઓળખીતા હતા કે સાહેબ પેલો દુનિયાનો નકશો ક્યાં છે? આ છે ને, આ પડ્યો દુનિયાનો નકશો. એ સાહેબની ઓળખાણ થયા, સાધુએ માગ્યો આ નકશો ફોળો કરીને કહ્યું, જો આ શું દેખાય છે તને? તો કે આ પૃથ્વીનો નકશો છે. આ પૃથ્વીના નકશામાં ભારતને સ્થાન કેટલું? જોયું એક નાનકડું છેડે ભારતનું સ્થાન હતું. આખી પૃથ્વીના નકશામાં ભારતને જગ્યા કેટલી ફાળવાય? એમાં ગુજરાતને કેટલી? ઓ હાવ છેડા ઉપર મગફળીનું દાણા જેટલી ગુજરાતની જગ્યા ફાળવાય છે. એમાં તું રહે છે એ ગાંધીનગર જિલ્લાની જગ્યા કેટલી? ઓ એ તો આમાં હોય જ નહીં. તો એમાં તારા ગાંધીનગરની જગ્યા કેટલી? એ તો ક્યાંક તારા સેક્ટરની જગ્યા આમાં કેટલી? તારા ઘરની જગ્યા કેટલી? અને એમાં તારી જગ્યા કેટલી? હું કાંઈક છું, બતાવ પૃથ્વીના નકશામાં તારું સ્થાન ક્યાં છે? ખોટું માન રાખીને ફરવાથી શું ફાયદો? અને બીજું મરડાઈ, મરડાઈ એટલે અભિમાન. આઈ એમ સમથિંગ, હું બધું જાણું છું, આને શું આવડે? મને ખાતા આવડે, મને ગાતા આવડે, મને નાતા આવડે. ઓહો, તને બધું આવડે છે, બીજાને શું આવડે? કોઈને કંઈ નથી આવડતું. અભિમાન, એને મરડાઈ. અને મોટપ, હું સાહેબ છું, ચાર છોકરાનો બાપ છું, જેવી તેવી વાત છે. અને જ્યારે કોઈની સાથે બોલે ને ત્યારે શું કહે છે ખબર છે? તારા બાપા જેવડા તો મારે દીકરા છે, કોની સામે તું બોલે છે વિચાર કરજે. ઓહો, બહુ મોટો. એટલે દેવાનંદ સ્વામી કહે છે, માન મરડાઈ મોટપ મેલી હજી લે હરી, નહીં તો જાઈશ 84માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોગો નહીં મળે ફરી. આ તો છેલ્લી તક છે. ચેતી લે ચિત્તમાં વિચારી ચાલ જે ફરી. તું તારા ચિત્તમાં વિચાર કરી અને ફરી જા, જ્યાં જતો હતો ત્યાંથી પાછો વળ. ચેતી લે ચિત્તમાં વિચારી ચાલ જે ફરી. દેવાનંદના નાથને ભજો હે તો ભયે પ્રેમ ભરી. માણસનો અવતાર મોગો નહીં મળે ફરી. સ્વામિનારાયણ ભગવાન લાંગણેજની સભામાં કહે છે કે હે ભક્તો, તમારે બીજું કંઈ કરવાનું નથી, સંસારમાં જ રહેવાનું છે, સંસાર છોડવાની જરૂર નથી. ઘરમાં જ રહેજો, તમારી ફરજનું પાલન કરજો, તમારા માથે જે જવાબદારીઓ છે એ નિભાવજો તટસ્થ ભાવથી અને ભજન કરજો. જો તમે અમારું ભજન ભક્તિ કરશો ને તો તમારે કોઈ વાતે ડરવાની જરૂર નથી. લીલા ઘણી તે દિન કરી, આપ્યા ભક્તને સુખ અપાર, પડી ગયા પ્રભુ પ્રીતથી જાણી રજની જગદાર. સભા પૂરી થઈ, બધાને વિદાય આપી અને ઘણી બધી રાત્રિ પસાર થઈ ગઈ એ જાણી અને ઠાકોરજી પડી ગયા. ભગવાન શાંતિથી રામદાસભાઈ ભાવસારના ઘેર પોતાના ઉતારામાં પડી ગયા છે. સવારનો સમય થયો ને ત્યારે ભગવાન જાગ્યા. ક્યારે જાગ્યા? ઘડિયાળ તો હતા ને. અરુણ શિખા ધ્વનિ સાંભળે, અરુણ શિખા ધ્વનિ સાંભળે અને ઠાકોરજી જાગ્યા. અરુણ શિખા એટલે શું? કેટલાક કેટલાક શબ્દો એવા આવે છે, આ બધું ડિક્શનરી લઈને બેસીએ તો એ હાથમાં ના આવે. અરુણ શિખા ધ્વનિ સાંભળી જાગ્યા જગદાધાર. લાંગણેજમાં પ્રભુ પોઢ્યા હતા એમાં અરુણ શિખા, શિખા એટલે ચોટલી, અરુણ એટલે લાલ, અને એનો અવાજ એટલે ધ્વનિ એટલે અવાજ. અરુણ શિખા ધ્વનિ સાંભળી જાગ્યા જગદાધાર. ખ્યાલ આવ્યો ભાઈ? હા, જુઓ કેટલા બધા તમે ડાયા છો. ડાયા છો એટલા માટે જ અહીં બેઠા છો. જે ભગવાન ભજે ને ડાયા. સ્વામિનારાયણ ભગવાન બોટાદ પધાર્યા હતા ને, વેપારીને નુકસાન ગયું દુકાનમાં, આ બધા વેટના ફેટના કાયદામાં વિચારો દબાઈ ગયો, બહુ નુકસાન થયું. તે દગડી ચસકી ગઈ. દગડી એટલે ખ્યાલ છે, ઠાકોરજી અંદર બધા સ્પેરપાર્ટ ફિટ કરેલા ને કોઈ અપસેટ થઈ ગયો એટલે બધું કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ખોટું જ બતાવે. રોડ ઉપર નીચે ઉતરી ગયો છાપણા લઈને, અને રેતી ને કાંકરા ને જોખી જોખી અને બધાને આપે, લઈ જાઓ ખાંડ બહુ સારી છે. કોઈ રેતી મહારાજ ત્યાંથી પસાર થયા. આમ શું કરે છે એટલે બધા ગામના ભક્તો કહે છે એ વેપારી ગાંડો થઈ ગયો છે, કબો એનું નામ છે, એટલે કબો ગાંડો આ રીતે આખો દાડો. ભગવાન કહે છે જે પ્રભુ ભજતા નથી એ બધા કબા ગાંડા છે. કુકડાનો અવાજ સાંભળી ભગવાન જાગ્યા. પછી બધા ભક્તો કઈ રીતે મહારાજને સ્નાન કરાવે છે, કઈ રીતે થાળ જમાડે છે એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.